गुरु धोबी शीश कांपड़ा साबुन सिरजन हार। गुरु धोबी शीश कांपड़ा साबुन सिरजन हार। सुरती शिला पर धोइए, सुरती शिला पर धोइए, निकसे जोशी अपार, निकसे जोशी अपार। गुरु धोबी शीश कांपड़ा साबुन सिरजनहार। गुरु धोबी शीश कांपड़ा साबुन सिरजनहार। सुरती शिला पर धोइए, निकसे जोशी अपार। सुरती शिला पर धोइए, निकसे जोशी अपार, निकसे जोशी अपार। कबीर साहेब गुरुनो महिमा समझावी रहेला छे। गुरु शिष्यना चित्तने, व्यक्तित्वने केवी रीते घाट गड़े छे तेनू अहीं एमणे सूक्ष्म निरीक्षण करीने कवितानी भाषामां वर्णन कर्युं छे કે જે રીતે ધોબી મેલા કપડાને ધોવે છે તે રીતે શિષ્ય પણ મલિન મનવાળો થઈ ગયેલો હોવાથી, એનું અંતઃકરણ મલિન થઈ ગયેલું હોવાથી, ઘણું બધું મેલું થઈ ગયેલું હોવાથી શિષ્યને પણ વિશુદ્ધ કરે છે ધોબીની માફક ગુરુ। એટલે ગુરુને ધોબીની ઉપમા આપી। ભગવાનનું એક નામ વિષ્ણુ સહસ્રનામમાં અશિષ્ટ જે થઈ ગયેલું છે, અશુચિ જે થઈ ગયેલું છે તેને શિષ્ટ બનાવવાનું કામ ભગવાન કરે છે। અશિષ્ટ કૃત અશુચિ એટલે જે મેલું થઈ ગયેલું છે તેને પવિત્ર કરવાનું કામ ભગવાન કરે છે। એટલે ગુરુ ભગવાનનું કાર્ય કરે છે। જ્યાં જ્યાં મલિનતા થઈ જાય ત્યાં ત્યાં ભગવાન તેને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે। એ પહેલેથી જ ચાલતી આવેલી એક પ્રક્રિયા છે, એ ભગવાનની પ્રક્રિયા ગણાય। ગુરુમાં એ પ્રક્રિયા દેખીતી રીતે આપણને અનુભવાય છે। ગુરુ એ જ રીતે શિષ્યનું જે અંતઃકરણ છે તે અંતઃકરણ જન્માંતરોથી મેલું થતું આવ્યું હતું તે અંતઃકરણને ગુરુ પારખી લે છે। જે સામાન્ય ગુરુ જે છે, જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો નથી, જેણે આત્માનું દર્શન કર્યું નથી, તે સામાન્ય ગુરુને એક ખ્યાલ આવતો નથી। આ તો ભગવત સ્વરૂપ થયેલા જે ગુરુ છે, જેણે આત્માનું દર્શન કરેલું છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો છે, તેવા ગુરુમાં આ પ્રક્રિયા દેખાય છે। જે સામાન્ય ગુરુ જે છે તેમાં એ પ્રક્રિયાનું દર્શન થતું નથી। सामान्य गुरुमां तो हजी सामान्य गुरुनु अंतःकरण पण विशुद्ध थयेलो जणातो नथी। एना अंतःकरणमां पण कामनाओ छे, इच्छाओ छे, वासनाओ छे, आश्रम बांधवानी झंखना छे, शिष्यो वधारवानी मनोकामना छे, एटले ए अंतःकरण पण विशुद्ध न गणाय। आ गुरु एवा छे के जेनू मन वासना वगरनू थई गयुं छे, विषयों वगरनू थई गयुं छे, एवा भगवत स्वरूप जे गुरु छे ते गुरु मां भगवाननी आ प्रक्रिया जे मेलू थयुं होय तेने शुद्ध करवानी प्रक्रिया, जे अपवित्र होय तेने पवित्र करवानी प्रक्रिया आपणने नजरे चढ़े छे। एटले गुरु ने धोबी कहेवा पाछळ आपणा भारतीय परंपरा में भगवान नुं जे विष्णु सहस्रनाम में जे नाम आपेलुं छे एक ते नाम सार्थक थाय छे, ते परंपरा ने कबीर साहेब अनुसरे छे के गुरु ने धोबी कह्या। गुरु ने धोबी कह्या तो शिष्यनुं अंतःकरण ते पण कपड़ानी माफक मेलू थयेलू होय छे, तो तेने केवी रीते धोवू? तो के साबुन स्थिर जनहार, जे साबु छे जे रासायणिक प्रक्रिया करे छे, मेलने धोवानुं काम करे छे, डाघने दूर करवानुं काम करे छे, ते भगवानना नामनुं स्मरण छे। साबु छे जेम कपड़ा पर साबु काम करे छे, तेम अंतःकरणमां भगवाननुं नाम काम करे छे। कपड़ुं साबुथी पवित्र बने छे, चोख्खुं बने छे, तेम अंतःकरण भगवाननां नाम स्मरणथी पवित्र बने छे। आ कहेवा पाछळनो उद्देश छे। सुरती शिला पर धोईए, सुरती शिला एटले आ मननी शिला, चित्तनी शिला, सुरती शिला पर धोईए एटले जे अंतःकरण छे ए अंतःकरणे एना मनना पूर्वभावना संस्कारों पड़ेला होय छे, संग्रहेला होय छे, ते पूर्वभावना संस्कारोंने वाँचीने ए गुरु एने धोवा प्रयत्न करे छे। निकसे जोशी अपार अने ए सुरती शिला पर ए अंतःकरणे एवी रीते धोए छे अने એવી રીતે એને ઘસે છે કે જોશી નિકસે જોશી અપાર, એનો મેલ ફીણથી, ફીણ ભરેલો મેલ, ફીણવાળો મેલ ખૂબ નીકળે છે, અપાર નીકળે છે અને અંતઃકરણ એકદમ સાફ બનાવી દે છે। તો ગુરુને ધોબી કહેવા પાછળ પણ કબીર સાહેબની દ્રષ્ટિ આપણા પરંપરામાં ભગવાનની જ પ્રક્રિયા અપવિત્રને પવિત્ર કરવાની છે તેનો નિર્દેશ કરે છે। એટલે ગુરુને ધોબી કહેવા પાછળ ગુરુ ભગવત સ્વરૂપ છે, ભગવાનનું જ કામ કરે છે, ભગવાનની જ પ્રક્રિયા સતત કર્યા કરે છે એવું એની પાછળ ભાવ વ્યક્ત થાય છે। એટલે ગુરુ ધોબી શિષ કાપડા સાબુન સિર્જનહાર, સિર્જનહાર એટલે સર્જનહાર પરમાત્માનું નામ, સુરતી શિલા પર ધોઈએ નિકસે જોશી અપાર, નિકસે જોશી, જોશી એટલે ફીણ, મેલવાળું ફીણ, મલિન ફીણ, નિકસે નીકળે છે, સાફ થાય છે, અપાર એટલે જે પુષ્કળ પૂર્વજન્મના સંસ્કારોનો મેલ પણ આ ભગવત સ્વરૂપ ગુરુ મળેલા હોવાથી નીકળી જાય છે, પૂર્વજન્મના બધા જ સંસ્કારો અહીં ધોવાઈ જાય છે એટલે વિશુદ્ધ બની જાય છે અંતઃકરણ। એટલે આવા જે સદગુરુ જે છે એવા સદગુરુને આપણે આપણું જીવન સમર્પિત કરી શકીએ। સામાન્ય ગુરુને આપણે સમર્પિત કરી નહીં શકીએ, કારણ કે તેવા સદગુરુ આપણા અંતઃકરણને સાફ કરી શકતા નથી. આપણા મનની અંદર, ચિત્તની અંદર પૂર્વ ભાવના સંસ્કારો રહેલા છે, તે સંસ્કારોને તેઓ વાંચી શકતા નથી, જાણી શકતા નથી. જાણી નહીં શકે તો ધોઈ કેવી રીતે શકે? એટલે જે પૂરા ગુરુ છે, સંપૂર્ણ ગુરુ છે, ભગવત સ્વરૂપ ગુરુ છે, તે જ ગુરુ આ કામ કરી શકે. માટે તેવા ગુરુને આપણે સર્વ સમર્પિત થવા માટે તૈયારી રાખવી જોઈએ. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ગઢ ગઢ કાઢે ચોટ. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ગઢ ગઢ કાઢે ખોટ. અંતર હાથ સહાય દે, અંતર હાથ સહાય દે, બહાર બાહય ચોટ. બહાર બાહય ચોટ. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ગઢ ગઢ કાઢે ખોટ. અંતર હાથ સહાર દે, બહાર બાહે ચોટ. અંતર હાથ સહાર દે, બહાર બાહે ચોટ. બહાર બાહે ચોટ. આ સાખીમાં પણ કબીર સાહેબ ગુરુની મહત્તા, કુંભારના ઉપમાથી આપણને સમજાવી રહેલા છે. આપણે કુંભારને ત્યાં જઈએ તો કુંભાર ઘડો કેવી રીતે ઘડે છે તેનું નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે ગુરુ કેવી રીતે શિષ્યનો ઘાટ ઘડે છે. કુંભાર માટીનો લોંદો બનાવે છે અને તે લોંદાને બરાબર છૂંદી છૂંદી છૂંદીને બરાબર કેળવે છે. પછી એ માટીના લોંદાને એના ચાક ઉપર, ચક્ર ઉપર ચઢાવે છે અને એ ચોક્કસ પ્રકારનો ઘાટ ઘડે છે. દાખલા તરીકે ઘડો બનાવવાનો હોય તો ઘડાનો ઘાટ ઘડે છે. એક હાથ એ લોંદા પર રાખે છે અને બીજો હાથ, એક હાથ લોંદાની ઉપર રાખે છે ને એક હાથ લોંદાની નીચે રાખે છે. બંને હાથનો ઉપયોગ કરે છે. ગઢ ગઢ કાઢે ખોટ એટલે જે ખામી રહી જાય છે આકારમાં, તે ખામીને એ જે હાથ ઉપર રાખેલો છે તે હાથથી એને દૂર કરે છે. ખામીને આકારનું સમારકામ કર્યા કરે છે, ટપલી પણ મારે છે ઉપરથી. અને બીજો એક હાથ નીચે રાખેલો છે આધાર તરીકે, કે તે લોંદો ગમે તેમ ફાટી નહીં જાય, તે લોંદો ગમે તે રીતે છૂંદાઈ નહીં જાય, ગમે તેવો આકાર નહીં પામે. તો એક હાથ ઉપર પણ રાખે છે અને એક હાથ નીચે પણ રાખે છે. ગુરુ એ રીતે જ શિષ્યના જીવનમાં ભાગ ભજવે છે. તેથી તો એને બ્રહ્મા કહ્યા, વિષ્ણુ કહ્યા અને શંકર કહ્યા. બ્રહ્મા એટલે એના અંતઃકરણમાં એક નવું સર્જન કરે છે, એના અંતઃકરણનું એ નવું સર્જન કરે છે, બીજારોપણ કરે છે, ભગવાનના નામનું બીજારોપણ કરે છે, એના સંસ્કારોનું બીજારોપણ કરે છે. એટલે તે બ્રહ્મા છે, નવી પ્રેરણા જગાડે છે, એટલા માટે એ બ્રહ્મા છે. અને પછી એને એ જગવેલી પ્રેરણાને, એના હૃદયમાં જાગેલો અંકુરને, ફૂટેલા અંકુરને એ મરવા નથી દેતા ગુરુ. એટલે વિષ્ણુનું કામ કરે છે, એને પ્રોત્સાહન આપે છે, પ્રોત્સાહન આપે છે, એને જરૂરી પ્રેમ આપે છે, ઉત્સાહ આપે છે, એ નિરાશ ન થાય તેની કાળજી રાખે છે. એ વિષ્ણુનું કામ છે એટલે એને વિષ્ણુ કહ્યા. અને એના હૃદયમાં આસુરી સંપત્તિઓ છે, તે આસુરી સંપત્તિઓ આ નવાંકુરને બગાડે નહીં, નુકસાન નહીં પહોંચાડે, તેના માટે તે આસુરી સંપત્તિઓનો વિનાશ કરે છે. તેને જરૂર પડે તો સજા કરે છે શિષ્યને, અને સજા કરીને પણ એની આસુરી સંપત્તિને એનો દૂર કરે છે. તેથી તે શંકર ભગવાનનું કામ કરે છે, મહાદેવનું કામ કરે છે, તેથી આપણે એને મહાદેવ કહ્યા. તો ગુરુ આ રીતે બ્રહ્મા છે, વિષ્ણુ છે અને શંકર છે. તે જ રીતે કબીર સાહેબ આ સાખીમાં એને કુંભાર કહે છે, કુંભાર કહે છે. અંતર એક એક હાથ અંદર રાખે, ઘડોનો આકાર થાય પછી ગુરુ પાછળ એક હાથ અંદર રાખે અને બીજો હાથ ઉપરથી ટપલી મારે, એને આકાર બરાબર મજબૂત બનાવે, સારો બનાવે. એટલે ઉપરથી મારે પણ છે ને અંદરથી આધાર પણ આપે છે, જરૂર પડે તો સજા પણ કરે છે અને જરૂર પડે તો પ્રેમ પણ આપે છે, એને નિરાશ થવા નથી દેતા. એટલે કબીર સાહેબ આ સાખીમાં સુંદર ઉપમા આપે છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડ ઘડ કાઢે ખોટ, અંતર હાથ સહાર દે. એક હાથ અંદર રાખે તેનાથી સહાય આપે છે એને, અને બહાર બાહે ચોટ, અને બહાર રાખેલો હાથ છે તે બાહે ચોટ એટલે ઉપરથી ટપલા મારી મારીને એને ચોટ આપી આપીને એનો આકાર વ્યવસ્થિત બનાવે છે. તો આ સાખીમાં પણ કબીર સાહેબ સદગુરુને આપણી ગામઠી ભાષામાં સમજાવે છે કે એક કુંભાર સમાન કામ કરે છે, જે રીતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કામ કરે છે, તે જ રીતે ગુરુ શિષ્યના જીવનની અંદર નવ ઘડતર કરે છે, પ્રેરણાઓ આપે છે અને એનું જીવન સાર્થક કરે છે, એને કલ્યાણને પંથે આગળ લઈ જવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો એવા જે સદગુરુ છે, એવા સદગુરુને આપણે સર્વ રીતે સમર્પિત થવાની તૈયારી રાખવી જોઈએ. સાધુ સાધુ સબહી બળે, સાધુ સાધુ સબહી બળે, અપની અપની ઠોર. સાધુ સાધુ સબહી બળે, અપની અપની ઠોર, શબ્દ વિવેકી પારખી, શબ્દ વિવેકી પારખી, તે માથે કે મોર, તે માથે કે મોર. સાધુ સાધુ સબહી બળે, અપની અપની ઠોર, साधु साधु सब ही बड़े अपनी अपनी ठौर, शब्द विवेकी पार की ते माथे की मोर, शब्द विवेकी पार की ते माथे की मोर, ते माथे की मोर। कबीर साहेब साधना करे तेने साधु कहवा मांगे छे। जे साधु मात्र घरबार छोड़ीने जंगल में जाए छे अने साधना नथी करतो ते खरेखरो साधु नथी। साधु तो बाह्य त्याग न करे तो पण गृहस्थ बनीने घर में रहे तो पण ते जो साधना करतो होय, कहीं सिद्ध करवा मागतो होय, कहीं प्राप्त करवा मागतो होय, तेने माटेनी चोक्कस प्रकारनी मेहनत करतो होय तो ते जरूर साधु छे। એટલે સાધુઓની ટીકા કબીર સાહેબ એવી રીતે નથી કરતા કે બધા સાધુઓ ખરાબ છે। પોતે ખૂબ પ્રામાણિકપણે પોતાનો અભિપ્રાય આપે છે કે પોતપોતાની રીતે દરેક સાધુ મહાન છે। અપની અપની ઠોર, પોતપોતાની રીતે દરેક સાધુ શા માટે ત્યાગ કરે છે, બધાનો હેતુ એક નથી હોતો। કોઈની પત્ની ગુજરી જાય તેથી નિરાશ થઈને સાધુ બની જાય, કોઈને ધંધામાં નિષ્ફળતા મળે તેથી તે સાધુ બની જાય, કોકને આર્થિક મુશ્કેલી ભીંસ સતાવતી હોય તેથી સાધુ બની જાય। અનેક કારણોસર માનવ સાધુ બનવા પ્રયત્ન કરતો હોય, એટલે કબીર સાહેબ પ્રામાણિકપણે કહે છે કે દરેક સાધુ પોતપોતાની રીતે મહાન છે, પણ સૌથી એ સાધુઓમાં શ્રેષ્ઠ કોણ તેનું માપદંડ પણ કબીર સાહેબ આપે છે। તે માપદંડ પણ બહુ આપણને લક્ષમાં રાખવા જેવું છે। શબ્દ વિવેકી પારખી, ત્રણ શબ્દો વાપરે છે। શબ્દ એટલે જ્ઞાની, આત્માનું જ્ઞાન જેને થયું છે, સાર શબ્દ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે શબ્દ, વિવેકી એટલે વિવેક જ્ઞાન પ્રાપ્ત થયું છે, સારા નરસાનો જેને પૂરેપૂરો ખ્યાલ છે એટલે વિવેક જ્ઞાન, હંસ સમાન જેમ હંસ પક્ષી દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદું કરીને દૂધનો આહાર કરે છે અને પાણીને છોડી દે છે, તેવું વિવેક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે શબ્દ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, વિવેકી એટલે વિવેક જ્ઞાન હંસ જેવું જેને પ્રાપ્ત થયું છે, અને પારખી એટલે પારખનારું જ્ઞાન, બ્રહ્મ તત્વને પારખનારું। આ સકળ જગતની અંદર સચરાચરમાં જે બ્રહ્મ તત્વ આપેલું છે, ચૈતન્ય તત્વ આપેલું છે, જેનો કોઈ આકાર નથી, નિરાકાર છે, એવું એનું જે વિરાટ સ્વરૂપ છે, એ વિરાટ હજાર હાથવાળું, હજાર પગવાળું, હજાર માથાવાળું, હજાર મોઢાવાળું, એવું વર્ણન ગીતામાં જે કરવામાં આવ્યું છે, તે જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મ તત્વનું પણ જે દર્શન કરી શકે છે અને તેને પારખી શકે છે કે આ મહાપુરુષે તે વિરાટ સ્વરૂપનું દર્શન કરેલું છે, એ જે શક્તિ જે છે એવી જે શક્તિથી સંપન્ન છે તે પારખી, તો તે સાધુ માથે કે મોર, તે સૌથી શ્રેષ્ઠ સાધુ ગણાય, માથાનો મુગટ ગણાય, તે સર્વશ્રેષ્ઠ સાધુ ગણાય. સાધુઓ આમ અનેક પ્રકારના હોય, અનેક હેતુઓથી સાધુ બનેલા હોય, પણ તે સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ તો તે જ છે કે જેણે આત્માની પ્રતીતિ કરી છે, જેણે વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને જેણે પરમાત્માનું બ્રહ્મ તત્વનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું છે અને તેની પરખ કરી છે, તેવા જ્ઞાની મહાપુરુષની વાત કબીર સાહેબ અહીં કરે છે કે વિવેકી પારખી તે માતે કે મોર, તે સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ છે. બીજા પોતપોતાની રીતે ભલે તે સાધુ થયા હોય, તે ભલે તે મહાન ગણાતા હોય, પણ તે બધા સાધુઓમાં તે જ સાધુ શ્રેષ્ઠ છે જેને શબ્દ વિવેકી અને પારખી શબ્દથી કવિ સાહેબે ઓળખાવ્યા, અને તેવા સાધુને આપણે ગુરુ કરી શકીએ, તેને આપણે આપણું જીવન સમર્પિત કરી શકીએ. માર્ગ ચલતે જો ગિરે, માર્ગ ચલતે જો ગિરે, તાકો નાહી દોષ, તાકો નાહી દોષ, કહે કબીર બેઠા રહે, કહે કબીર બેઠા રહે, તાસીર કરડે કોશ, તાસીર કરડે કોશ. માર્ગ ચલતે જો ગિરે, તાકો નહી દોષ, માર્ગ ચલતે જો ગિરે, તાકો નહી દોષ, કહે કબીર બેઠા રહે, તાસીર કરડે કોસ, તાસીર કરડે કોસ. કબીર સાહેબ સાધનાના માર્ગે સાધકને કેટલીક વાર પડી જવાનો ભય રહે છે, એનું પતન થવાનો ભય રહે છે, તેનો પણ ઇનકાર કરતા નથી. એટલે તેને ઉદારતાથી કબીર સાહેબ આ સાખીમાં તે ભાવને વણી લે છે કે ચલતે ચલતે જો ગિરે. આ આધ્યાત્મિક માર્ગે આગળ વધતા વધતા જો પડી જવાય, જો એનું પતન થાય, તો તેને દોષ લાગતો નથી, તે દોષરૂપ નથી, તે અપરાધરૂપ નથી. પડી જવું તો જે ચાલે છે તે પડી જાય, જેમ કોઈ કામ કરે તો તેની ભૂલ થાય, નથી કામ કરતો તેની કંઈ ભૂલ નથી થતી, તો ભૂલ થવી એ અપરાધ નથી. તેમ કબીર સાહેબ અહીં તે જ ભાવને દોહરાવે છે અને કહે છે કે આધ્યાત્મિક માર્ગે ચાલતા ચાલતા ક્યારેક પડી પણ જવાય, એ દોષરૂપ નથી. દોષરૂપ તો તે છે કે પડી ગયા પછી બેઠા રહે, એમને એમ એવી સ્થિતિમાં પડી રહે, બેઠા રહે, એમાં ફેરફાર નહીં થાય. તાસર કરડે કોસ, તો તે અપરાધરૂપ છે. તેના મનમાં હવે મારાથી ઊભું નહીં થવાય, હવે મારાથી આગળ નહીં જવાય, એવા ભાવથી એ પડ્યો રહે છે. તાસર કરડે કોસ, તેને પેલી મંજિલ નજીક આવેલી હોય છે, ત્યાં દૂર જ દેખાયા કરે, હવે મારાથી મંજિલ પડી નહીં જવાય, હવે મારાથી મંઝિલ સુધી જવાય નહીં એવી નિરાશા એને કરડે છે, એના મનમાં કરડે છે, એના ચિત્તમાં કરડે છે, એના કોન્શિયસને કરડે છે, એના આત્માને કરડે છે. એટલે દોષરૂપ તે છે. પડી ગયા પછી ઊભું થવું અને ફરીથી ચાલતા થવું એ શ્રેષ્ઠ માર્ગ છે, શ્રેષ્ઠ ઉપાય છે. પણ પડી ગયા પછી એવી ને એવી સ્થિતિમાં પડી રહેવું એ અપરાધરૂપ છે, એ દોષરૂપ છે. એટલે કબીર સાહેબ કહે છે કે આધ્યાત્મિક માર્ગે પતન થાય તો તેથી ડરવું નહીં, ચિંતા કરવી નહીં, ઊભા થઈ જવું અને આગળ જવા પ્રયત્ન કરવો એ અપરાધરૂપ છે.